श्रीमत्प्रभुं योगयुतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्यसमाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसुन्दर जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च अनंत गुणों ना भंडार परमात्मा स्वरूप जय महाराज स्वयं भगवान स्वरूप छे एमनु अस्तित्व एमनु अवतरण ए अपना सौना कल्याण माटे आवा परमात्मा स्वरूप जय महाराज अपना जीवन में प्राप्त थया छे एटले आपणे भाग्यशाळी छे। जय महाराज जो आपणने ना मळ्या होय तो आपणुं जीवन केवुं होय त्यारे आ शरण नो स्थान आपणा जीवन माटे अहींया मळ्युं आपणे पुण्यशाळी छे। पण जो ए पुण्यशाळी स्थळ ना आ महापुरुष नुं जीवन ना मळ्युं होय आ सत्संग ना मळ्युं होय तो आपणे क्यां होईए त्यारे आपणुं जीवन केवुं होय आपणा आपणो व्यवहार केवो होय प्रवृत्ति केवी होय अपना विचारों के सत्संग ना सानिध्य अपने सब कुशल छे। जय महाराज ना आशीर्वाद नो प्रताप छे। जितेन्द्रियम श्रेष्ठ गुणालयम अनंत गुणों ना भंडार एवा जय महाराज अपना सौ ने माटे एक परब स्वरूप छे। परबे खूब सरस मजानू ठंडु पानी खूब भरी राखी होय जे आवे दरेक पीतो जाए जे आवे दरेक पीतो जाए अने ने हाश थती जाए गर्मी मा ताप मा रस्ता मा खूब खूब थाकी होय तरस लागी होय अने क्यांक परब मंडाणी होय ए वृक्ष नीचे अने एमाय पहेलाना जमाना मा माटला माटी ना होय खाड़ो खोदीन अंदर डाट्या होय મોડું થોડુંક ઉપર હોય અને એ ઝાડ નીચે જઈને પાણી પીએ ને એનો સ્વાદ એની સુગંધ અને ઠંડુ પાણી ફ્રીઝ તો કશી વસાતમાં નથી ફ્રીઝમાં એક તો પાણી ઠંડુ પાણી પીએ ને એટલે સ્વાદ વગરનું લાગે બધું અંદર ઘણું બધું ગંધાતું લાગે અને અતિશય ઠંડુ શરીર બગાડે કોઈક દિવસ ગામડે પરબ પરબનું પાણી પીજો જો એમાં સુગંધી હશે માટીની સુગંધ હશે અને ફ્રીઝને ટક્કર મારી દેવું એવું સરસ મજાનું ઠંડુ પાણી હોય તો એ જે આપણને મળે છે ઠંડા પાણીનું પરબ અને એમાં જે આપણને આનંદ આવે છે એમ આપણું જય મહારાજની આ પરબ છે ને જ્ઞાનની પરબ છે ત્યાં આગાડી ઠંડક મળે સંતોષ થાય તૃપ્તિ મળે અને એવું સ્વાદિષ્ટ સત્સંગ પ્રાપ્ત થાય કે આપણને રોજ ને રોજ ઈચ્છા થાય કે ચાલો જેમ કોઈ સરસ વસ્તુ બનાવતો હોય પૂરી ને શાક 10 રૂપિયામાં દોડતા ખાવા જાય રોજ એને ચેન ના પડે એનો ટાઈમ થાય ને એટલે જઈને ઉભો જ રહી લાય એમાં સત્સંગ એવો છે કે સત્સંગની અંદર સમય થાય એટલે ચાલો પહોંચી જઈએ, ફોન પર બેસી જઈએ. તો એ પણ એક એટલો સ્વાદ હોય છે સત્સંગનો, અને સ્વાદ એ પણ એક એક જાતની ટેવ બની જાય. તો જય મહારાજનું સાનિધ્ય આપણા માટે તો સ્વાદિષ્ટ છે. આપણને સૌને એમાંથી કંઈક તૃપ્તિ પણ મળે છે, સંતોષ પણ થાય છે, આનંદ પણ આવે છે, સ્વાદ પણ આવે છે. જો આટલું બધું મળતું હોય સત્સંગમાંથી, અને સત્સંગને બધું સત્સંગ મહાન છે કેમ, જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ છો, શ્રેષ્ઠ ગુણો ક્યાંથી આવશે, સંયમમાંથી આવશે, સદાચારમાંથી આવશે. અને સંયમ ને સદાચાર ને શ્રેષ્ઠ ગુણો સત્સંગ વડે આવશે. સત્સંગનું શરણ તો આપણા માટે એક ઔષધ છે, સ્વચ્છ જીવન જીવવા માટેનું, સાચું જીવન જીવવા માટે. જેમ આરોગ્ય વાળું નિરોગી જીવન જીવવું હોય તો સારી દવાઓને પસંદ કરવી પડે, સારા ડાક્ટરને પસંદ કરવો પડે. બસ મારે આની જ ફેમિલી ડોક્ટરની જ મારે દવા લેવાની. એમ સત્સંગનો નો ઉપાય અને એ ઔષધ એના ફેમિલી ડોક્ટર આપણા હોય. એ સત્સંગમાંથી આપણું જીવન જીવનના વિચારો નિરોગી બને, મન કુવિચારના રોગ તરફ ન જાય, સારા વિચારોની તંદુરસ્તી આરોગ્યને મળે. મનને કુવિચારોથી મન રોગિષ્ટ થાય, નબળું પડે. સત્સંગના સારા વિચારોથી મન સશક્ત બને, નિરોગી બનશે. તો શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ કરવા માટે સત્સંગને શોધવો પડે. સારા સદગુણો સારી સોબતમાંથી જ મળશે, અને જે કુટેવો છે ને એ ખોટી સોબતમાંથી જ મળવાની. છોકરા પરીક્ષા આપી દીધી હોય, પછી નવરા પડ્યા હોય, અને ચૂંટણી આવવાની હોય, છોકરા ચૂંટણીના પ્રચાર માટે નીકળે, પછી પેલો ચૂંટાવા વાળો મૂકે એટલે પાપડી ભેગી એ રોય શરૂ થઈ જાય. નાની નાની ઉંમરે 10 માં ભણતા હોય, પેલા પીવે છે ને આપણે પીવો ને, આ ખોટી વાત. એટલે એવા કુસંગ આવી પ્રવૃત્તિમાંથી જ થાય છે. આપણા યુવાનો જો આવા વ્યસની બનતા હોય તો આવી પ્રવૃત્તિની સોબતોથી બને. એટલે ચૂંટણી તો એક આપણા સમાજ માટે એક નકામું સાધન છે. વ્યસને ચડાવી દેવામાં કામ લાગ્યું. તો જ્યાં સારી સોબત હોય ત્યાં જ સારો સંસ્કાર આવે, શ્રેષ્ઠ ગુણો આવે. જ્યાં કુવિચાર હોય, દુરાચાર હોય, એની સોબત કરી તો આપણે એ પતનના માર્ગે જ જવાના. બહુ સાચવવું પડે. કોઈ પણ વ્યક્તિની સાથે મૈત્રી કરતા, સંબંધ બાંધતા પહેલા વિચાર કરો કે આ માણસ કેવો છે, એના સંસ્કાર, એનો સ્વભાવ, એની કુટેવ એ આપણામાં આવશે જો નબળાઈશું તો. અને કદાચ આપણામાં શક્તિ હશે, તાકાત વાળાઈશું તો આપણા ગુણોથી એને પાછા વાળી લઈ શકીશું. તો શ્રેષ્ઠ ગુણોનો ભંડાર જય મહારાજ છે, અને જય મહારાજના સાનિધ્યમાં એ શ્રેષ્ઠ ગુણો વડે, એ સાનિધ્યમાં શ્રેષ્ઠ ગુણો વડે આપણે આપણા જીવનને, આપણા વિચારોને, આપણા સંસ્કારને તંદુરસ્ત બનાવી. સંસ્કાર હશે ને તો જ શ્રેષ્ઠ ગુણો આપણામાં ધીરે ધીરે પાંગરશે. જય મહારાજને આપણે સ્તુતિ કરીએ છીએ, ઓળખીએ છીએ, કેવા છે જય મહારાજ, પરમાત્મા સ્વરૂપ છે, જીતેન્દ્રિયમ છે, શ્રેષ્ઠ ગુણનો ભંડાર છે. તો શ્રેષ્ઠ ગુણના ભંડારમાં આપણને શું મળશે? ની પ્રસાદી, અને શ્રેષ્ઠ ગુણોની જ પ્રસાદી કામ લાગશે, જેને કારણે વેગ, વૈરાગ્ય, જય મહારાજ નામાં આ બધા ભંડાર ભરેલા છે વિવેક ને વૈરાગ ના, એમાંથી આપણને મળશે તો આપણા ઘરનું કુટુંબ આપણો પરિવાર એમાં પણ આપણે વિવેક લઈને જઈશું. ચાલો જય મહારાજ ને ત્યાં ગયો હતો એમની પાસેથી મને પ્રસાદ મળ્યો વિવેકનો વૈરાગ્યનો. વ્યવહારની અંદર વિવેક હોવો જોઈએ, અને જો વિવેક ના હોય તો માણસની કોઈ કિંમત નહીં. વિવેક વિના વણસે ઘણું, આપણું ઘણું બધું બગડે, જીવને બગડે, કામ પણ બગડે, સમય પણ બગડે, પણ જો વિવેક હશે ને તો કશું બગડવા નહીં દે. અને વિવેક ક્યાંથી મળશે? સત્સંગમાંથી મળશે. ગુરુ મહારાજના ચરણોમાં સેવા કરવા બેસીશું, સત્સંગ કરવા બેસીશું, દર્શન કરવા બેસીશું તો ત્યાંથી આપણને વિવેક મળશે. ત્યાગ, ત્યાગ એ બહુ મોટી વસ્તુ. ઘરમાં વસ્તુને, વસ્તુ એક છે, બધાને આપવાની છે, અને કોઈ જેની પાસે ત્યાગનો સંસ્કાર હશે, વિવેક હશે, કઈ વાંધો નહીં. તમે બધા કહી લો, મારે હું ચલાવીશ, મારે નથી જોઈતું, તમને લાવું, તમને બધાને ખવડું, પીરશું, તમે બધા જમો. આ ત્યાગ, એને કહેવાય વૈરાગ્ય. અને એ સમજણ પૂર્વક જો આપણે છોડીશું ને તો આનંદ આવશે. અને કદાચ ખાવા બેસીશું ને બધું એકલા ખાઈ જઈએ તો પેટ બગડશે, પણ આપણી પાસે આવ્યું છે, બધાને વહેંચીશું, આપણને વહેંચવાનો આનંદ આવશે અને સામી વ્યક્તિને ખાવામાં આનંદ આવશે. આનું નામ છે ત્યાગ, વૈરાગ્ય. તો કુટુંબની અંદર પણ એટલા સરસ ભાવના સંબંધો રહેશે. ઘરમાં નાનું બાળક હોય ને તો તમે એનો સ્વભાવ જોજો, વસ્તુ લીધા જ કરશે, લીધા જ કરશે, તમે માગો એને તો તરત હાથ પાછો ખેંચી લેશે. એનો કંજૂસ સ્વભાવ થઈ જશે, એને વ્યવહાર નહીં હોય. તો એ બાળકને આખા પરિવારની વચ્ચે બેસાડીએ, એને પછી વસ્તુ આપી, જો તારા માટે આ વસ્તુ મૂકી છે, લે આ બાળકને આપ, આ દાદીને આપ, આ ભાઈને આપ, આપ કોઈને આપ, આ માસીને આપ, બધા એને પાસે અપાવડાવું. અને પછી બધું પતી જાય કે જો હવે આ તારા બે, બધાને એક આપ્યું. આ સાયકોલોજીથી આપણે આપણા સંતાનોને, બાળકોને ઉદાર બનાવી શકીશું. આ એક પણ સત્સંગ છે. નહીતર એ બાળકો મા બાપ તરીકે તમને નહીં આપે, માદા છો, દવાઈ નહીં આલે, પાલો પાણી નહીં આલે, કેમ કે તમે જ અપરાધી ગુનેગાર છો, એને વિવેક નથી શીખવાડ્યો. પણ નાનપણથી તમે એને શીખવાડ્યું હોય બધાને ભેજતા, તો માદા સાજા હઈએ ને તો પાલો પાણી આપે ને દવાઈ પી જાય. સંસ્કાર, આ બધું અહીં સત્સંગમાં જ શીખવા સમજવાનું મળે કે બાળકોને કેળવવા તો બીજું તો કોણ કોણ કેળવી શકે? મા બાપ. પણ એ લાવે કઈથી એ કેળવવાનું? એની પાસે જ ના હોય. આમ સંસ્કાર માટે પણ સત્સંગની આવશ્યકતા, અને સત્સંગ વડે વ્યવહારની વિવેક. વિવેક વ્યવહાર જે માણસ શીખ્યો તે ત્યાગ શીખે છે. એમાં ત્યાગથી પણ માણસના જીવનમાં શાંતિ મળે છે. ભગવાને ગીતામાં કહ્યું, ત્યાગાત શાંતિ નિરંતરમ. ત્યાગની અંદર અનંત શાંતિ છે. એ ત્યાગ કયો? સમજણ પૂર્વકનો. આપણા જીવનની અંદર આવી નાની નાની બાબતમાં જો સમજણ કેળવતા શીખીશું અને એ આપણામાં ઉતરી ગઈ છે ને, તો બીજાને પણ આપણે શાંતિ આપી શકીશું, અને આપણી પાસેથી બીજો પણ એ સંસ્કાર, એ વિવેક, એ ત્યાગને શીખશે. તો ત્યાગ, વૈરાગ, વિવેક, વૈરાગ્ય આ બધા છે, એના વડે માણસ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થઈ શકે અને ખૂબ આનંદ મેળવી બીજાને પણ સુખી કરી શકે. ત્યાગ છે, પ્રેમ છે, સમજણ છે, એની અંદર આટલો બધો ભંડાર છે. કદાચ તકરાર થઈ હોય ને એનું સમાધાન કરવું છે ને, તો તમે એ રીતે સમાધાન નહીં કરી શકો, ખેંચાતાણ થશે. પણ એમ થયું કે ભાઈ કઈ વાતો નહીં, હું જતું કરું છું. બોલો, જતું કરવાની અંદર પણ આનંદ આવશે. અને એ ત્યાગ સમર્પણની અંદર કદાચ તમને એમ લાગે કે મને નુકસાન થયું છે, પણ એ સમજણ તમને આગળ જતા એટલો બધો ફાયદો કરી લાભ કરી આપશે કે પેલું નુકસાન તો નજીવું હશે. તે વખત જો આપણી સમજણોની યાદ શક્તિ હોય તો ભલે તે વખત છોડી દીધું હતું, પણ અત્યારે મને કેટલું સારું મળ્યું છે. આ બધું ધીરજનો વિષય છે, સમજી રાખવું પડે. જો આ સત્સંગ વડે આપણા જીવનને આપણે ઘડીશું, જીવન ઘડવું પડે, અને એમાંથી જે કંઈ આપણને સમજાય એને આપણે ગળે ઉતારી અને એવી બાબતથી એવા એ રીતે આપણે આપણા જીવનને તૈયાર કરવું. સમાધિ ઉક્તમ, આ બધી જ રીતે આપણા જીવનની અંદર ઘણા બધા નિયમો પાળવાના હોય છે, ઉલ્લંઘન કરીએ છીએ, ઘણી બધી મર્યાદાઓ હોય છે નથી સચવાતી, અને એને કારણે સંઘર્ષ, ક્લેશ, અશાંતિ બધું જ આવશે. પણ જો સમજણ પૂર્વક જે આપણને સત્સંગમાંથી મળી છે એના વડે આપણે આપણી જાતને સંભાળીશું ને તો આપણા આખા પરિવારને પણ આપણે સારી રીતે સંભાળી શકીશું. પણ આવેશ હોય, અહમ હોય, મમત્વ હોય તો એ અહંકારથી ટકરાશે, બાંધછોડ કરવાની એનો સ્વભાવ જ નહીં હોય. વિવેક ક્યાંથી આવશે? પરિવારની શાંતિ, પરિવારનું સુખ, ઘરમાં બધી જ સંપત્તિ હોય, બધી જ સગવડો હોય, અને બધી જ જાતની ઘરની અંદર પરિસ્થિતિ સારી હોય, કશું જ પ્રતિકૂળ ના હોય, છતાંય વિવેક ન હોય, ત્યાગ ના હોય, તો તમે સુખેથી જીવ્યો જુઓ જોઈએ તમારા ઘરમાં. ત્યાગ ને સમર્પણ છે ને એ પણ સત્સંગમાંથી. આપણા જય મહારાજ આટલા બધા વિવેક અને વૈરાગના ભંડાર છે, એમનું સાનિધ્ય, એમની સેવા એ આપણને પણ એ આપશે. એમની પાસે બેસીશું તો સહજ સાહજિકતાથી વિવેક પણ મળશે, ત્યાગની ભાવના પણ આવશે. ત્યાગની ભાવના કેવી છે? તમે કમાવ છો, પૈસો કોઈ ફેંકી દે છે રસ્તામાં, પણ આવીને મહારાજના ચરણમાં દર્શન કરીને મૂકી દો છો, તમને સહેજે ખચકાટ થાય છે, કેમ? અહીંયા આગાડી જે મહારાજના દર્શન ને સાનિધ્યમાં ત્યાગ શીખી છે, અને ત્યાગ વડે કેટલી મોટી સેવા થાય છે, કેટલા બધા સુધી એ પૈસા ભેગા કરી છે. આપણે એકલા ઘરની અંદર જ રહેશે તિજોરીમાં, પણ મહારાજ ને ત્યાં આવ્યા છે તો કેટલા ગરીબો અને કેટલા દુખીને માટે એ વહેંચી જશે. આ શીખવાનું છે. તો આપણું જીવન પણ એ ત્યાગને ત્યાગના વ્યવહારથી શોભશે, તમને એનો આનંદ થશે. તમારા ખિસ્સામાં 1000 ની નોટ છે અને રસ્તામાં ક્યાંક પડી ગઈ તો ઘેર આવીને તમે તમારું મોઢું કેવું હશે? ઘરવાળા પૂછશે કેમ આમ છે, કેવા કેવા અવાજમાં જવાબ આપીશું? ખિસ્સામાંથી 1 નોટ ગઈ પડી ગઈ, કદાચ ખાવાનું ઓછું ખવાશે અને ઊંઘ પણ નહીં આવે, જલ્દી બગાડ ઊંઘ. પણ એની 1 નોટ હતી, રસ્તામાં 1 માણસ પડી ગયો, એને વાગ્યું, છેદ ગરડો હતો, એમ થયું ચાલ આને દવાખાને લઈ જવું. અને માણસ પણ એવો ગરીબ હતો, વૃદ્ધ હતો, તો સાહેબ આ દવાખાનામાં ભાઈ એને ચાર્જ લઈ લે, કેટલા? 2000 આપવા પડશે. લો સાહેબ, પણ એને ટ્રીટમેન્ટ કરો. પેલા 1000 પડી ગયા હતા, તાર તો ઊંઘને જ નથી આવતી, પણ હવે આજે તમે ઘેર ગયા 2000 ખર્ચીને જમવા બેઠા, અરે આજ તો એક સરસ કામ થઈ ગયું, ભગવાને કરાવડાયું, 2 રોટલી વધારે ખવાશે. આનંદ થશે, સુખ થશે. ત્યાગાત શાંતિ નિરંતર. ત્યાગ આ શીખવાનો છે. પડી જાય તો કકળાટ થાય, અને જો સેવામાં સારા રસ્તે ખર્ચ્યો તો આપણને આનંદ થશે કે મેં એક પુણ્યનું કામ કર્યું, એક સેવાનું કામ કર્યું. તો આ વિવેક, આ વૈરાગ, આ ત્યાગ, તો એ આપણને જય મહારાજનું સાનિધ્ય અને આ સત્સંગ આપણને આપતો હોય તો એ જીવન ઘડતર છે. અને ગુણના ભંડાર તો એ છે, મોટા ગોડાઉન ની અંદર ગુણોની ગુણો ભરી રાખી હોય અને એમાંથી આપણે ચાર દાણા લઈ લઈએ, એ ગોડાઉનમાં ઓછું થવાનું જ કઈ, પણ આપણા જીવનમાં ચાર દાણા આવી ગયા. અને પૂછે ને કે બે દાણા ઓછા છે, શું પૂછે છે ને, ઘણી બે દાણા ઓછા છે એટલે ઓછું હોય એને. પણ આપણે તો મહારાજના ભંડારમાંથી ચાર જ દાણા લઈ આવીએ છીએ. કોઈ કહેતો કોઈ કહેવાનો વારો ના આવે, એ બે નહીં, મહારાજે મને ચાર દાણા આપ્યા છે, આનંદ થાય એનો. તો આ જે ગુણોનો આટલા બધા ભંડાર છે, વિવેક, વૈરાગ, સદગુણ છે, કેવા છે, સનાતનમ ભક્તિયુક્તમ જીતેન્દ્રિયમ, મહારાજની તપસ્યા, એમનું તેજ, એમની ભગવાનની પોતાના આત્માનુસંધાનની ભક્તિ, આ બધું જ એમના સાનિધ્યમાં આપણે મેળવી શકીએ થોડું થોડું થોડું. અરે ના ના આપે ને, કદાચ માનો કે ના મળે તો જેમ ઘરમાં કચરો વારવા બેસી જઈએ તો ઘરના કચરામાં કંઈક ગામની વસ્તુ અંદર એકવાર તો ભરાઈ જાય ને, કચરો હાથમાં લઈ લઈએ તો એ આપણા હાથમાં તો આવે. જય મહારાજના ભંડારમાં સેવા કરવાની મળે ને, એમાં કચરો વારવાનો મળે ને, તો કચરામાં બે ચાર દાણા તો પાછા આપણા હાથમાં તો આવી જ જાય ને. એ સેવા ભાવ છે, એનું નામ છે વિવેક. તો ભક્તિ, ત્યાગ, વિવેક, એના આવો ભંડાર એવા પરમાત્મા સ્વરૂપ જય મહારાજને આપણે સેવી રહ્યા છે. આપણે બધા ભાગ્યશાળી છે કે નડિયાદમાં રહીએ છીએ. જે બહારથી આવે ને એ બધાને એમ થાય તમે બધા કેવા ભાગ્યશાળી છો કે મહારાજના દર્શન થાય, સત્સંગ થાય, સેવા થાય, તો એ પુણ્ય છે આપણું. અને પુણ્ય છે એ તો પુણ્યના બળે આ સત્સંગની અંદર આપણને આનંદ આવે છે, રસ પડે છે. તો આવા જય મહારાજ ના આપણે છીએ, અને એવા જય મહારાજ આપણા છે. અમે તમારા ને તમે અમારા, એવા ભાવથી જો મારા જય મહારાજ ને ભજીએ ને તો આપણું કલ્યાણ થાય. મહારાજને પણ એટલો આનંદ થાય, ઓહો આ બધા સાનિધ્યમાં આવીને કેવા સૌમ્ય, સજ્જન અને સમજુ છે. આ સાંભળો છો એટલે કંઈક તો મનની અંદર રમે તો ખરું ને, ભોળાય તો ખરું. તો એમ જય મહારાજ નું સાનિધ્ય આપણને સદગુણી બનાવનાર છે. આ બધા ભંડાર તો એમનો છે, આટલા મોટા સદગુણ સ્વરૂપ છે, કારણ સ્વયં પરમાત્મા આવેલા છે. જય મહારાજના નામથી, જય મહારાજના સ્વરૂપે, એ વિગ્રહના દર્શન, એ સમાધિ સ્થાનના દર્શન પણ આપણા જીવનને પાવન કરે, આપણા વિચારને પાવન કરે, મનને પાવન કરે છે. અને એટલા માટે કહ્યું કે આપ વિવેક અને વૈરાગ થી યુક્ત છો, એની સાથે તમે જીતેન્દ્રિય પણ છો. માણસનામાં સંયમ એ અત્યંત આવશ્યક છે. જે સંયમ ગુમાવી બેઠો છે એ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસે છે, એ પોતાનું ચારિત્ર પણ ગુમાવી બેસે છે, પોતાની ઇજ્જતને પણ ગુમાવી બેસે. પણ જય મહારાજની પાસે છે, જય મહારાજ આવા મહાન તપસ્વી છે, સંયમી છે, તો એ સંયમીના શરણની અંદર એમના દર્શનથી પણ એના પરમાણુઓ, એના સ્પંદનો આપણા મનને સ્પર્શે, આપણામાં પણ એવો સહેજ અમથો સંયમ આવી જાય ને તો પણ બહુ થઈ ગયું. એક તપેલું ભરીને દૂધ આખરવાનું હોય તો અખરામણ કેટલું જોઈએ? આટલું છે. તો આપણા જીવનને આપણે સુધારવું હોય તો કેટલું જોઈએ છે મહારાજના માંથી? એ હવા આપણને સ્પર્શ કરી જાય ને તો આપણું આપણું કામ થઈ જાય. આપણે આપણી આપણી જિંદગીને, આપણા સમયને એવો સુધારી લઈએ કે સમદમ આદિ યુક્ત હોય. સમ એટલે સંયમ, સંયમ હોય વાણીમાં, વિચારમાં, બોલવામાં, વ્યવહારમાં. દમ એટલે એની ઉપર નિયંત્રણ. સાનિધ્ય હંમેશા સત્સંગ આપણા જીવનનું નિયંત્રણ કરશે, આપણા વ્યવહારને સંયમમાં રાખશે. સમદમ તિતિક્ષા ઉપરથી આ બધા સમદમ આદિ છે એટલે એ છ ગુણો છે. એ છ ગુણો જીવનને આકાર આપવા માટે, જીવનને સાચું ઘડતરમાં ખૂબ સારો ઉપયોગી. આપણે પણ એ પ્રમાણે સજ્જન બનીશું. અને માણસ છીએ, મહામાનવ બનીશું સારા વિચારોથી. જીવ છે, આત્મા, આત્માને ઓળખતા આવડશે. આત્મા છે, સાચું સારું જ્ઞાન થશે તો આપણામાં મહાત્મા પણ આવશે. અને એથી આ ઘર જેવું છે તો પરમાત્મા સુધી પણ પહોંચી શકાય. તો પરમાત્મા સ્વરૂપ જે મારા સુધી આપણે પહોંચેલા છીએ, આપણા જીવનને આપણે સૌ ખૂબ જ સરસ રીતે ઘડી લઈએ અને ઘડવાની અંદર આપણું જીવન પણ સાર્થક થાય, આપણો જન્મારો સુધરે, આપણને પોતાને જીવતા પણ આવડે. અને જો સત્સંગ હશે ને તો મરતા પણ આવડશે. માણસને મૃત્યુ મરતા નથી આવડતું, જીવતા નથી આવડતું અને મરતા નથી આવડતું. ભલે કમ સે કમ આ સત્સંગ વડે આપણા જીવનને પણ સુધારીએ, અને જીવન સુધરશે તો સત્સંગ વડે મૃત્યુ પણ સુધરશે. સત્સંગ આપણા સૌના જીવનના ઘડતરનું એક અમૂલ્ય અંગ છે. વંદે સદા શ્રી ગુરુ સંતરા.